તારીખ 19/4/1986 શ્રી અનુભવ પ્રકાશ ગ્રંથ પર પૂજ્યભાઈ શ્રી શશીભાઈનું ભાવનગરમાં પ્રવચન, સળંગ પ્રવચન નંબર 153.
મનુષ્ય પ્રાણી તો કોઈ ને કોઈ ધર્મ મત ને સંપ્રદાય માં હોય છે, પણ એ સમ્યક ધર્મ છે, સંસાર થી તરાય એવો ધર્મ છે કે નહીં, એ વાત એ વિષય બરાબર પરીક્ષા કરીને એના ઊંડાણમાં જઈને એના તત્વમાં જઈને એનો બરાબર નિશ્ચય કરવો ઘટે છે. મિથ્યારૂપ ધર્મ તો અનંત સંસારને કરે છે, તે ધર્મ શાનો? જે સંસારને વધારે સંસાર પામે તે ધર્મ શાનો? તે ખરેખર ધર્મ નથી, પણ એ અધર્મ છે. અહીંયા કહે છે કે સર્વજ્ઞ પ્રણીત નિશ્ચય નિજ ધર્મ છે. સર્વજ્ઞ પરમાત્માએ આત્માને કેવળ જ્ઞાનમાં જેવો પદાર્થ છે એવા પદાર્થના મૂળ સ્વરૂપે જોયો છે, અને જેવો પદાર્થ છે એવા જ તેના પરિણામ એને ખરેખર નિશ્ચય નિજ ધર્મ કહેવામાં આવે છે. વસ્તુનો જેવો સ્વભાવ, એ સ્વભાવ સ્વરૂપ જે પરિણામ, એ પરિણામને ધર્મ કહેવામાં આવે છે, એ નિશ્ચય નિજ ધર્મ છે. સર્વજ્ઞ પરમાત્માએ તો એવા ધર્મનું પ્રતિપાદન કર્યું છે. એ ધર્મ છે તે સત્ય ધર્મ છે, એ ધર્મ છે તે જીવનો નિજ ધર્મ અથવા આત્મધર્મ છે, અને એ સિવાય ધર્મની જે કાંઈ માન્યતા છે તે મિથ્યારૂપ ધર્મની માન્યતા છે, અનંત સંસારને વધારનારી વાત છે.
એના
सर्वज्ञ प्रणीत निश्चय निज धर्म छे, व्यवहार रत्न त्रयु कारण छे। एवा निश्चय निज धर्म ने साथे साथे ये निश्चय निज धर्म बाहर मां कोई पण लक्षण थी नहीं जनातो, तेथी अहींया एक मर्यादा बांधवामां आवे छे कि एवा जीव ने व्यवहार ना परिणाम व्यवहार रत्न प्रयोग होय छे, एने विपरीत अभिनिवेश पूर्वक जीव गुरु शास्त्र नी श्रद्धा होय, विपरीत अभिनिवेश पूर्वक एने नव तत्व नुं श्रद्धान होय, विपरीत निवेश अभिनिवेश पूर्वक एने पोताना आत्म स्वरूप नुं श्रद्धान होय, એવું એને અનુસરતું સમ્યક જ્ઞાન હોય, સબર પ્રકાશક વિવેક વાળો સંસ્થાન અનુસાર આચરણ હોય, એ પ્રકારે બહારમાં પણ એની મર્યાદામાં ન હોય તો અંદરમાં નિશ્ચય નિજ ધર્મ છે એ વાતને સ્વીકારવા જેવી રહેતી. કોઈને માત્ર વ્યવહાર રત્ન ત્રયું બાહ્ય પરિણામ હોય તો એને નિશ્ચય નિજ ધર્મ છે એમ પણ માનવું જોઈએ, તો પછી નિશ્ચય નિજ ધર્મ છે કે નહીં એથી આગળ એક વિષય વિચારવાનો, તપાસવાનો, જાણવાનો બાકી રહે છે. વ્યવહાર રત્ન ત્રયરૂપ કારણ છે મોક્ષ તેજ કે જે ફરી કર્મ ન બાંધે. જગતની અંદર મોક્ષને અનેક રીતે કલ્પનાથી વિચારવામાં આવ્યો છે. આસ્તિક દર્શનો જૈન સિવાયના આસ્તિક દર્શનો મોક્ષને સ્વીકારે છે, તો પણ એ એવા મોક્ષને સ્વીકારે છે કે જે ફરીને સંસારમાં જન્મને ધારણ કરે છે. જન્મ ધારણ તે જ કરે કે જેને આયુષ કર્મ વગેરે આઠે પ્રકારના કર્મ બંધાયા હોય તે ધર્મ તે જન્માદિ ધારણ કરે. ચિત્ર વાત એ છે કે મુક્તિ થયા પછી જન્મ મરણના ફેરા ટળે એમ કહે, એ લોકો એમ તો કહે, પણ પાછા જે ઈશ્વર હોય મુક્તાત્મા હોય એને પાછા અવતારને ધર્મનો સ્વીકાર કરે છે. આ એક વિચિત્ર વાત છે. અહીંયા કહે છે કે મોક્ષ તો તેજ કે જે ફરીને કર્મ ન બાંધે, જે સંપૂર્ણ મુક્ત દશામાં આવે એને ફરીને કર્મ બંધાય એવા વિભાવિક પરિણામ થાય એવું બની શકતું. માટે આમ વિચારવું કે જેવી રીતે દીપકને મંદિરમાં ધરવાથી પ્રકાશ થાય તો સર્વ સૂજે, મંદિર કો, ઓરડો કો, નાનું કોઈ સ્થાન છે એવા સ્થાનમાં દીવો રાખવામાં આવે તો પ્રકાશ થાય, અને પ્રકાશ થાય તો તે સ્થાનમાં રહેલા જે તે પદાર્થો છે એ સૂજે કે અહીંયા આ પડ્યું છે, અહીંયા આ પડ્યું છે, મકાન, મંદિર, ઘોડો, જ્યાં જે તે વસ્તુઓ પડી છે તે અંધારામાં ન દેખાય પણ પ્રકાશ દીવાનો રાખવામાં આવે તો ત્યાં જે તે પદાર્થોનું અસ્તિત્વ જણાય છે. એ જ્ઞાનીને જ્ઞાન પ્રકાશથી સર્વ સૂજે, જ્યાં પોતાના મૂળ સ્વરૂપનું જ્ઞાન થયું કે હું એક સિદ્ધ સમાન એવો આત્મા છું, ત્યાં એને સર્વ સૂજે છે, સર્વ વિવેક આવે છે, ત્યાં મને બંધન શું, મુક્તિ શું, દુઃખનું કારણ શું, સુખનું કારણ શું, અન્ય પદાર્થો એની ભિન્નતા શું, એનું સ્થાન શું, મારું સ્થાન શું, દેવગુરુ શાસ્ત્રનું સ્થાન શું, વ્યવહાર શું, નિશ્ચય શું, એ બધું સર્વ સૂજે છે. જ્યાં પોતાના સ્વરૂપનું જ્ઞાન થાય છે એવું સમ્યક જ્ઞાનનો પ્રકાશ થાય છે ત્યારે જ્ઞાનીને જ્ઞાન પ્રકાશથી સર્વ સુજે છે, એને બુદ્ધો વિવેક આવે છે. એવું નથી કે જ્ઞાનીને આત્માનું જ્ઞાન થાય ને બહારનો વિવેક ન હોય, એવું બધું નથી. બધું જ્ઞાન બરાબર હોય છે. એ જાણવાના વિષયમાં સૂક્ષ્મ જ્ઞાન છે એ ભલે ઓછું હોય, ફેરફારવાળું હોય, એનો અહીંયા મુદ્દો નથી. પણ જ્યાં પ્રયોજનનો વિષય છે ત્યાં તો એને બરાબર સર્વ વિવેકવાળું યથાસ્થિત યોગ્ય જ સૂજે છે. એમાં અહિતકર પરિણામને હિતકર માને ને હિતકરને અહિતકર માને એવું કદી જ્ઞાનીને બનતો. જેમ મંદિર દીપકને મંદિરમાં ધરવાથી પ્રકાશ થાય તો સર્વ સુજે, એમ જ્ઞાનીને જ્ઞાન પ્રકાશથી સર્વ સુજે છે. જ્ઞાનીને નિર્મળ જ્ઞાનમાં જે કાંઈ હિતહિતનો વિષય છે એનો બરાબર પ્રકાશ હોય છે, એનું બરાબર વિવેક સમજવું હોય છે, એ વિષયમાં એનું જ્ઞાન કદાપી ભૂલ ખાતું. કેવી રીતે કે જ્ઞાન વડે વિચારે કે શરીરમાં ચેતન છે, શરીરમાં એટલે શરીર જે સ્થાનમાં છે તે સ્થાનમાં ચેતન છે. જ્ઞાન વડે વિચારે એટલે જ્ઞાન વડે જાણે, જ્ઞાન વડે જુએ. વિચારવાનો અર્થ અહીંયા જ્ઞાનથી સીધું એ જુએ છે કે આ શરીર છે ત્યાં જે ચેતન પદાર્થ છે તે હું છું. જેમાં દ્રષ્ટિ દ્વારથી દેખવાનું થાય છે, જેમાં જ્ઞાન દ્વારથી જાણવાનું થાય છે. જ્ઞાન દ્વાર એટલે ઉપયોગથી, દર્શન ઉપયોગથી દેખવાનું થાય છે, જ્ઞાનોપયોગથી જાણવાનું થાય છે. એવું એક જ્ઞાનમય ચૈતન્ય પદાર્થ જ્યાં શરીર છે ત્યાં હું છું, એવા ચૈતન્ય પદાર્થને જોવે, વિચારે એટલે જોવે, જોવે અવલોકે, તર્ક કરે એમ નહીં, વિચારે એટલે તર્ક કરે એમ નહીં, વિચારે એટલે જોવે કે હું છું, અવલોકે. બે જુદો જુદો વિષય છે. આમ તો આત્મ અવલોકન ગ્રંથ છે, એમાં અવલોકન શબ્દ અનુભવના અર્થમાં એમણે આપણે અવલોકવાનો અર્થ નિરીક્ષણ કરવું, જોવું, તપાસવું, જોવું, બરાબર અધરથી તર્ક કરીને વિચારવું નહીં, પણ જોઈને નિશ્ચય નક્કી કરવું, નિર્ણય કરવો, એવો એક સામાન્ય અવલોકનનો અર્થ થાય છે. એ પણ થાય છે અને અનુભવનો અર્થ પણ, અવલોકનનો અર્થ અનુભવ પણ થાય છે. શાસ્ત્ર પરિભાષામાં અવલોકનનો અર્થ અનુભવ વિશેષપણે ખાસ કરીને કહ્યો છે. જુએ કે દ્રષ્ટિ દ્વારથી દેખે છે, પોતે પોતાને જુએ કે પોતે દ્રષ્ટિ દ્વારથી દેખે છે, પોતે જ્ઞાન દ્વારથી જાણે છે. દ્વાર એટલે ઉપયોગ, અહીંયા જ્ઞાનોપયોગથી જાણે છે, દર્શન ઉપયોગથી પોતે દેખે છે, એમ પોતાના ચાલતા પરિણામને પકડીને, અનુભવને પકડીને જાણે. પોતાના ઉપયોગ વડે પોતે ચેતન છું, કેવી રીતે જે નક્કી કરે કે પોતાના ઉપયોગ વડે પોતે ચેતન છું, એમ નક્કી કરે. ઉપયોગને લક્ષમાં લઈને ઉપયોગથી ચેતનને નક્કી કરે. ઉપયોગમાં જે ચેતના છે, ચેતના છે એનું મુખ્ય કાર્ય અનુભવ કરવાનું છે. ચેતનાનું મુખ્ય કાર્ય ચેતવાનું છે એટલે અનુભવ કરવાનું છે. તો જે સદાય અનુભવ કરી રહ્યો છે, અનુભવ કરવાનો જેનામાં ધર્મ છે, એવો અનુભૂતિ સ્વરૂપ ચૈતન્ય પિંડ તે આત્મા છે, એમ પોતાને જાણે એમ ચેતનના ચેતન ઉપયોગથી પોતાના ચેતનપણાને જાણે, ચૈતન્ય ઉપયોગથી ચેતનપણાને જાણે, તેવું પોતાનું ચેતન સ્વરૂપ જાણે. પોતે એવું જાણે કે દેહમાં દેહને દેખનારું મારું સ્વરૂપ તો ચેતન રૂપે છે. દેહ પોતે દેહને જાણતો નથી, શરીર શરીરને જાણતું નથી, શરીરમાં પોતાને જાણવાનો ધર્મ નથી, પરમાણુમાં પરમાણુને જાણવાનું કોઈ કાર્ય નથી. શરીર છે એમ જાણ્યું છે ને કે અજ્ઞાનથી હું દેહાત્મા શરીર સ્વરૂપે છું, આવો છું આવો છું એમની કલ્પના, જેવો શરીરનો દેખાવ છે એવો હું એમ એને કલ્પના કરી છે. તો કહે છે કે શરીર જાણતું નથી, પણ શરીરને જાણનારો ત્યાં ખૂબ ચેતન જુદો છે, ચેતન જુદો શરીર જુદો. એમ પોતે એવું જાણે કે દેહમાં દેહને દેખનાર મારું સ્વરૂપ તો ચેતન રૂપ છે, હું તો ચેતન સ્વરૂપે છું, દેહ સ્વરૂપે હું બિલકુલ નથી. દેહ એક પરમાણુના જથ્થાનો સંયોગ છે. જગતમાં અનંત પરમાણુઓ વિદ્યમાનતા ધરાવે છે, એમાંના કેટલાક પરમાણુઓનો જથ્થો આ દેહ રૂપે નજીકમાં સંયોગમાં છે, પણ એમાંના કોઈ રજકણ રૂપે કે એ રજકણના કોઈ અંશ રૂપે હું ચેતન સ્વરૂપે આત્મા બિલકુલ નથી. આમ દેહાત્મ બુદ્ધિથી આખું વિરુદ્ધ ઉલટું જ જાણવું છે. મારું સ્વરૂપ ચેતનરૂપ છે તો તે જળને હલાવે છે, અથવા ચેતનના અસ્તિત્વમાં જળનું હલનચલન જોવામાં આવે છે. મરઘાનું એ પ્રકારે હલનચલન જોવામાં આવતું નથી. એમ ચેતનના સંયોગમાં હલનચલન જે જોવામાં આવે છે તો ચેતનના સંયોગમાં જોવામાં આવે છે, મળદું એ રીતે હલનચલન કરતું નથી. ત્યાં પણ ચેતન પકડાવવું છે. અહીંયા એવો સિદ્ધાંત નથી સમજાવવો કે જળ ચેતનને હલાવે છે કે નથી હલાવતું, એ વાત અહીંયા વિચારવાની જરૂર નથી. એ સિદ્ધાંતિક જ્ઞાનનો વિષય અહીંયા ચાલતો નથી દ્રવ્યાદિયોગ. અહીંયા તો ચેતન છે તો ચેતનને લઈને એની ચેતના કેવી રીતે જણાય છે કે શરીરના હલનચલન ઉપરથી પણ ચેતનાને જોઈએ, શરીરના હલનચલન ઉપરથી પણ ચેતનાને જોઈએ. એક મળદું હોય તો હલનચલન ન હોય, ચેતના સંયોગમાં હોય તો હલનચલન હોય, તો એમાંથી ચેતનાને જોઈએ, ચૈતન્યને નહીં જોવું. એમ ચેતન પ્રેરક છે, ઈચ્છા વગેરે છે ને, એટલે એને નિમિત્તથી હલનચલનમાં પ્રેરક ગણવામાં આવે છે. એટલે મુનિ જોઈને ચાલે, મુનિ જોઈને પગ મૂકે, તો એ જોઈને પગ મૂકે એમ કહેવું છે ત્યાં એને બીજા જીવો પ્રત્યેની રક્ષા કરવાનો અહિંસાનો પરિણામ શું ત્યાં કેવી રીતે વર્તી રહ્યો છે એટલું જ બતાવવું છે. પગ મૂકી શકે ન મૂકી શકે એ વિચારણા ત્યાં ચાલતી નથી, એ વિષય પણ ત્યાં ચાલતો નથી. એટલે એ વાત વચ્ચે ન આવવી જોઈએ વિચારવા, તો કહેવા ધારે છે તે સમજાય. એમ અહીંયા જળ ચેતનના સંયોગ રૂપે આ મનુષ્યપણું છે, તો એમાં જે શરીરનું હલનચલન, શરીરના હલનચલન પ્રેરણા અનુસારનું હલનચલન એ શરીરના સંયોગમાં રહેલા ચૈતન્ય તત્વને પ્રસિદ્ધ કરે છે, ચૈતન્યની હયાતી ત્યાંથી પકડવી છે, એવો દૃષ્ટિકોણ છે કહેવા પાછળ. એ રીતે ચેતન પ્રેરક છે. અચેતન અનુપયોગી જળ દેખાતું નથી, અચેતન અનુપયોગી જળ દેખતું નથી, જાણતું નથી, એ પ્રસિદ્ધ છે. અચેતન અને અનુપયોગી જેમાં ચૈતન્યપણું નથી, તેમાં જાણવાનો વ્યાપાર નથી, એવો જે આ જડ શરીર તે દેખતું નથી, તે જાણતું નથી, એ પ્રસિદ્ધ છે. જળ દેખતું જાણતું નથી એ વાત તો પ્રસિદ્ધ છે, પણ જ્યાં સંયોગી કાર્ય જોવામાં આવે છે ત્યાં જીવને ભ્રાંતિ થાય છે કે શરીરના કાર્યો હું કરું છું અને શરીરના માધ્યમથી બીજા પદાર્થોના કાર્યો પણ હું કરું છું. એમાં એકનું ચૈતન્ય ભિન્ન ચૈતન્ય છૂટું પાડવું પાંચે છે, છૂટું ચૈતન્ય જણાવવું જોઈએ, એને લક્ષમાં રહેતો ત્યાં જ્ઞાન થાય છે, એ દુઃખનું મૂળ છે અથવા એ બંધનનું મૂળ છે. જ્યાં પદાર્થો ભિન્ન ભિન્ન હોવા છતાં એની ભિન્નતા ચૂકાઈ જવાય છે ત્યાં જીવને બંધન થાય છે, એ બંધનનું કારણ છે. અચેતન અનુપયોગી જળ દેખતું નથી જાણતું નથી એ પ્રસિદ્ધ છે. આમ વિષય એટલો સૂક્ષ્મ ભલે ન લાગે પણ એને અનુભવ પદ્ધતિમાં લઈને સમજવું જોઈએ. પોતાના ચાલતા રોજિંદા અનુભવમાં એને ઉતારીને સમજવાનો પ્રયત્ન કરવો જોઈએ અથવા ચાલતા ઉદયમાં એ વાતને સાથે લેવી જોઈએ, તો એની સૂક્ષ્મતા શું છે એ પણ સમજાશે અને એ વિષયમાં ભૂલ થાય છે એ ભૂલ ટાળવામાં શું પુરુષાર્થ છે, શું પ્રયત્ન છે એ પણ ત્યાં સમજાશે. જ્યારે ચાલતા ઉદયમાં ભિન્ન પડવાનો પ્રયત્ન કર્યો ત્યારે એને સમજાય છે કે ત્યાં પુરુષાર્થને શું કાર્ય કરવાનું છે અને ત્યાં જ્ઞાનનો એની સૂક્ષ્મતા જ્ઞાનનો વ્યાયામ ત્યાં કેટલો છે, કેટલી પ્રેક્ટિસ કરે કેટલી એક્સરસાઇઝ કરે ત્યારે એ સિદ્ધ થાય એવી વાત છે, એ ત્યારે સમજાય. અભ્યાસમાં પણ એમ આવે છે ને, નિશાળની અંદર કોલેજની અંદર જે અભ્યાસ હોય છે એમાં જે પ્રકરણ હોય છે એ પ્રકરણ અનુસાર નિયુ પણ કરી દે, પછી આખું પ્રકરણ પૂરું થાય એટલે એની એક્સરસાઇઝ પછી શરૂ થાય, એટલે એના ક્રોસ ક્વેશ્ચન ઊભા કર્યા હોય. તમને જે સમજાયું હવે અમે પ્રશ્ન પૂછીએ છીએ કે અહીંયા આનું આમ કેમ થાય, આ આમ કેમ થયું, આનું આમ કેમ, આમ કેમ, તો એ અભ્યાસ બરાબર પાકો થાય અને એમાં ભૂલ ન રહે એના માટે એની એક્સરસાઇઝ કહેવામાં આવે છે. એમ અહીંયા પણ જે વાત સમજવામાં આવે છે એને જો ઉદયના કાર્યની અંદર ઉદયના સમયે એને જો પ્રેક્ટિસમાં મૂકવામાં ન આવે તો એ વિષય ખૂબી જણાતી નથી અથવા એ વિષય જે રીતે જાણવો જોઈએ અનુભૂત થવો જોઈએ એ રીતે જાણવા કે અનુભવવામાં આવતો નથી. અચેતન અનુપયોગી જળ દેખતું નથી જાણતું નથી એ પ્રસિદ્ધ છે. જો શરીર દેખતું જાણતું હોય તો જ્યારે જીવ ગત્યાંતર થાય છે ત્યારે શરીર કેમ દેખતું નથી, બીજી ગતિમાં જાય છે જ્યારે જીવ આ શરીરનું સ્થાન છોડીને ક્ષેત્ર છોડીને બીજી ગતિમાં ચાલ્યો જાય છે ત્યારે એ શરીરમાં કેમ હલનચલન દેખવું જાણવું કોઈ કાર્ય પ્રેરણા આદિ કોઈ જોવામાં આવતું નથી, એના ઉપરથી ભિન્ન ચૈતન્યના અસ્તિત્વને ગ્રહણ કરવું. ચૈતન્યની હયાતી જુદી છે, શરીરના દેહની જળની હયાતી જુદી છે, આમ બેની હયાતી જુદી જુદી લેવી છે. જો શરીર દેખતું જાણતું હોય તો જ્યારે જીવ ગત્યાંતર થાય છે ત્યારે શરીર કેમ દેખતું નથી, અથવા આંખથી જોવે છે માણસ છે તો એક્સિડન્ટ થઈને કોઈની આંખ નીકળી ગઈ, એવી રીતનો એક્સિડન્ટ થયો કે આંખની નીકળી ગઈ તો એ નીકળી ગયેલી આંખ જોશે કે નહીં જોવે, જો આંખ જુએ છે તો એ આંખ જોશે કે નહીં જોવે? આંખ જોશે, ભલે ગત્યાંતર નથી થયું, અહીંયા જીવ ત્યાં ને ત્યાં રહ્યો છે, એને એ દેહને છોડ્યો નથી, પણ જળ શરીર જાણતું નથી અથવા જળ શરીર છે એમાં ચેતના નથી, એ અનેક રીતે પ્રત્યક્ષ પ્રયોગથી પણ સિદ્ધ થઈ શકે એવી વાત છે. અહીંયા તર્ક માત્ર નથી, જો અને તો કરીને વાત કીધી છે કે જો શરીર દેખતું જાણતું હોય તો ગત્યાંતર થાય ત્યારે કેમ દેખતું નથી, એ તર્ક નથી, એ પ્રયોગ છે. જો આ પ્રયોગ સિદ્ધ વાત છે કે અહીંયા દેખવા જાણવાનું કોઈ કાર્ય થતું નથી. ભલે દેહાત્મ બુદ્ધિએ તે દેહને આત્મા માન્યો છે, પણ ચૈતન્યનું અસ્તિત્વ તારે સ્વીકારવું જ પડે એવી વાત છે, અનિવાર્ય વાત છે. કેમ કે જીવ ગત્યાંતર થતાં દેહની પછી અંતિમ સંસ્કાર અંતિમ ક્રિયા કરી નાખવામાં આવે છે. દેહને આત્મા માન્યો છે તો તું દેહને રાખી દે. તું એમ કે છે મારે તો દેહથી કામ છે, આત્માથી શું કામ થાય મને શું ખબર પડે, આત્મા તો જણાતો નથી. દેહ જણાય છે ને દેહથી કામ થતા જણાય છે, તો કોઈ દેહને રાખી શકતું નથી કે રાખતો નથી. એ દેહ રહેવા છતાં આત્મા નથી તો એ વ્યક્તિ નથી એમ ત્યાં ગણવામાં આવે છે. એનો અર્થ એ છે કે ત્યાં ત્યાં આત્માની કિંમત હતી, દેહની નહીં. માટે આ દેખવા જાણવા વડે પોતાને ચેતનરૂપ પ્રત્યક્ષ બરાબર નિશ્ચય કરીને આયા વજન છે, પ્રત્યક્ષ ઉપર વજન છે. માટે આ દેખવા જાણવા વડે આ જેટલી વાત જે વાત લીધી કથનની અંદર જે વાત લીધી તે વિચારણાનો વિષય નથી, પણ જોઈને અવલોકીને નક્કી કરવાનો વિષય છે. એ ક્યાંથી કહ્યું કે પ્રત્યક્ષ નિશ્ચય કરે છે? ત્યાંથી કહ્યું. જો વિચારમાં એકલી વિચારણા ને તર્કણાનો વિષય હોય તો પરોક્ષ નિશ્ચય થાય અનુમાનથી, કે આમ છે માટે આમ હોવું જોઈએ, આમ છે માટે આમ હોવું જોઈએ, માટે આમ છે માટે આમ હોવું જોઈએ, એ બધું પરોક્ષ વિચારણાનો તર્કણાનો વિષય છે. પણ અહીંયા વિચારે શબ્દ લીધો છે છતાં એ વાત નથી, એની ખાતરી અહીંથી થાય છે. એમની પદ્ધતિ કઈ છે? શબ્દ પ્રયોગ ગમે તે છે, પણ એમની પદ્ધતિ શું છે? કે પ્રયોગથી પ્રત્યક્ષ નક્કી કરવાનો પદ્ધતિ છે. કે માટે આ દેખવા જાણવા વડે પોતાને ચેતનરૂપ પ્રત્યક્ષ બરાબર નિશ્ચય કરે અને સ્વરૂપને ચેતન માની અચેતનનું અભિમાન તજવું તે મોક્ષનું મૂળ છે. પ્રત્યક્ષ નિશ્ચય કરવો, પોતાની પ્રત્યક્ષતાથી જે નિશ્ચય થાય છે એ નિશ્ચયમાં ફેર પડતો નથી. જેમ કોઈએ કોઈ પદાર્થનું વર્ણન કર્યું અને એવો ભળતો પદાર્થ, બિલાડીનું વર્ણન કર્યું અને વાઘ બતાવ્યો, વાઘનું વર્ણન કરીને બિલાડી બતાવે તો ભૂલ થાય કે આ વાઘ છે બિલાડી કેમ નથી કરવું. પણ પદાર્થ સામે દેખાડે આ બિલાડી, પછી વાઘ આવે તો ભૂલ થાય એમ. પ્રત્યક્ષ જે દેખવા જાણવાના ઉપયોગ વડે, દેખવા જાણવાના પ્રત્યક્ષ લક્ષણ વડે જ્યારે ચેતનરૂપ પદાર્થનો નિશ્ચય કરવામાં આવે છે, એટલે પોતાના વ્યક્ત પ્રત્યક્ષ લક્ષણ વડે અવ્યક્ત પ્રત્યક્ષ સ્વરૂપનો નિશ્ચય કરવામાં આવે છે. અવ્યક્ત પણ પ્રત્યક્ષ છે, અવ્યક્ત છે એટલે પર્યાયરૂપ પ્રત્યક્ષ છે, પણ એમાં શક્તિરૂપ પ્રત્યક્ષ
દિવાસળીની ઝાડ છે એ મર્યાદિત હોય છે, પણ એની વાળવાની શક્તિ કઈ મર્યાદિત નથી હોતી, શક્તિ અમર્યાદિત હોય છે. એમ પ્રત્યક્ષ જ્ઞાનના ઉપયોગમાં પ્રત્યક્ષપણું મર્યાદિત છે, પણ એની શક્તિ અમર્યાદિત પ્રત્યક્ષ છે. આત્મા અનંત પ્રત્યક્ષ છે એવી એનું બરાબર સરસ પ્રત્યક્ષપણાનો બરાબર નિશ્ચય કરવામાં આવે અને તે રૂપે સ્વરૂપને ચેતનપણે સ્વીકારવામાં આવે માનવામાં આવે તો ત્યાં અચેતનનું અભિમાનનો ત્યાગ થાય. એ પ્રકારે અચેતનનું અભિમાન તજવું. આમ તો લોકો કહે છે કે ભાઈ આઠ પ્રકારના મદ છે, મત છે એટલે અભિમાન છે તે ત્યાગવા યોગ્ય છે. એટલે અભિમાન એટલે જ્યાં પોતાનું મૂળ અસ્તિત્વ નથી ત્યાં પોતાનું અસ્તિત્વ માનીને અહંપણું કરવું, અહંકાર કરવો, અહંપણું કરવું એને મદ અથવા અભિમાન કહેવામાં આવે છે. તો એમાં દેહ મદ, શરીર મદ, રૂપ મદ એ બધા ગર્વ ગણવામાં આવે છે. એવી રીતે સંયોગોનો મદ, કુળ મદ, જન્મ મદ, જ્ઞાન મદમાં ક્ષોભનો મદ, બુદ્ધિનો, બુદ્ધિનું અભિમાન, ક્ષોભનો અભિમાન, ત્યાં મૂળ અસ્તિત્વ નથી. એ તો એક પરલક્ષી ઉઘાડ છે, એ આત્માનું મૂળ સ્વરૂપ નહીં, વૈભાવિક છે એનો. એટલે જે સ્વભાવ સ્વરૂપ નથી એવો પોતાને અહંપણે કરવામાં આવે ત્યારે એને મદ કહેવામાં આવે છે અને એનો ત્યાગ કરવાનું કહે છે. પણ અહંપણાનું ત્યાગ કરવો તો પોતાનું મૂળ સ્વરૂપ છે ત્યાં અહંપણું કર્યા વિના વાસ્તવિકપણે અસ્થાનમાં અહંપણું કર્યું છે તેનો ત્યાગ થઈ શકતો નથી કે એ છૂટી શકતું નથી. પદાર્થનો સંયોગ છૂટે એટલે એનું અહંપણું છૂટી જાય છે એવું તો કાંઈ બનતું નથી. જો એમ હોય તો દેહ ત્યાગ થતા દેહનું અભિમાન છૂટવું જોઈએ મરણ સમયે, પણ એવું તો કાંઈ બનતું નથી. ભાવ રહી જાય છે દેહાત્મ બુદ્ધિનો, પણ પોતાના ચેતન રૂપ પ્રત્યક્ષ, પોતાને ચેતન રૂપ પ્રત્યક્ષ બરાબર નિશ્ચય કરીને સ્વરૂપને ચેતન માનીને, પ્રત્યક્ષ ચેતના સ્વરૂપ માનીને અચેતનમાં અહંપણું તજવું, તે મોક્ષનું મૂળ છે. અહંપણમાં અચેતના અચેતનમાં અહંપણું તજવું તે મોક્ષનું મૂળ છે અને અચેતનમાં અહંપણું કરવું તે બંધનનું મૂળ છે. આમ સામે સામે છે, પ્રતિપક્ષ છે. એક મોક્ષનું મૂળ છે તો એક બંધનનું મૂળ છે. બહુ કેટલી સાદી ભાષાથી વાત કરી છે, એકદમ સૂક્ષ્મતામાં ન જાય, તત્વની સૂક્ષ્મતામાં ન જાય તો પણ એ પોતાનો સ્વરૂપ નિશ્ચય કરી શકે, દેહના જળચેતનની ભિન્નતાથી સ્વરૂપનો નિશ્ચય કરી શકે એવી પદ્ધતિ અહીંયા લીધી છે. એટલે બહુ સુગમ પદ્ધતિથી વાત લીધી છે. એટલી બધી કોઈ અઘરી ભાષા નહીં કે એટલો બધો કોઈ અઘરો વિષય ન લાગે એવી રીતે અહીંયા ભિન્ન પ્રત્યક્ષ ચૈતન્યને જુદા પાડવાની પદ્ધતિ લીધી છે અને તે મોક્ષનું મૂળ છે એમ કહ્યું. શરીર વાસનાને ત્યાગીને પોતાનું સ્વરૂપ અવગાઢ કરી ભાવનામાં, પોતાનું સ્વરૂપ અવગાઢ કરી ચેતન સ્વરૂપ કરી ભાવનામાં ચેતનપણે, ચેતન સ્વરૂપપણે ભાવવું. શું કહે છે કે અનાદિની જીવને દેહાત્મ બુદ્ધિને લઈને હું શરીર વાળો છું, શરીરમાં હું વસેલો છું એને શરીર વાસના કહેવામાં આવે છે. શરીર વાળો છું, શરીરમાં હું વસેલો છું, શરીર સ્વરૂપે જ હું છું એવી જે દેહાત્મ બુદ્ધિ, દેહથી એકત્વ બુદ્ધિ એને શરીર વાસના કહેવામાં આવે છે. વસવું, વાસના એટલે વસવું, એમાં એક મેક પણ થઈને વસવું, રહેવું, થવું એક. અથવા જેની સાવધાની રહ્યા કરે, જે પરિણામથી જે દેહની વારંવાર સાવધાની, દેહનું જાળવવું, દેહનું સાચવવું, તેને સંભાળવું, તેની જ રક્ષા કરવી,
એ પ્રકાર છે એ બધી દેહ વાસનામાં જાય છે. પણ શરીર નરમ ગરમ થાય, તબિયત નરમ ગરમ થાય ત્યારે તો સંભાળવું કે નહીં, ત્યારે સંભાળે છે ને, ત્યાં તંદુરસ્ત થાય ત્યારે તંદુરસ્તીને જાળવવા માટે સંભાળે છે, અને અતંદુરસ્ત હોય ત્યારે તંદુરસ્તી પ્રાપ્ત કરવા માટે પ્રયત્ન કરે છે. એ બંને એક જ જાતિના પરિણામ છે, એની જાત જુદી જુદી નથી. પ્રકાર જુદો જુદો દેખાય તો પણ એની કાંઈ જાત જુદી જુદી નથી. જેને પોતાના ચૈતન્ય સ્વરૂપમાં અંતર સાવધાની કરવી છે એને શરીરની ઉપેક્ષા આવી જાય છે. જે શરીરની અપેક્ષા બુદ્ધિથી સાવધાની રહે છે એને શરીર પ્રત્યેની ઉપેક્ષા આવે છે. કેમ કે અપેક્ષા કરી હતી એનો વિરુદ્ધ ભાવ ઊભો થાય ને, ઉપેક્ષા આવે છે. એને શરીરની ઉપેક્ષા ને શરીરવાસની, શરીરની ઉપેક્ષા થાય, પોતાના ચૈતન્ય સ્વરૂપની અવગાઢ ભાવનામાં શરીરની ઉપેક્ષા થાય ત્યારે એને શરીરવાસનાનો ત્યાગ કર્યો એમ કહેવામાં આવે. એમ પ્રકાર છે. ભક્તિ તો મિત્ર ઘણા તપ તપે છે, એ પ્રકારની એ તો અન્ય મતમાં તપ તપે છે. ભક્તિ તો અન્ય મતમાં તપ તપે છે, એ કોઈ ખરેખર ત્યાં પણ એ લોકોને રોગ થાય તો દવા ન કરે, રોગ થાય તો દવા ન કરે એવા અમે છે. એ લોકો અમારે મસ્ત રામજી હતા, રામપુર પાસે બોટાદમાં હાથ ફેડ્યો હતો, કાણું પડેલું અહીંથી અહીં સુધી અંદર ડર, અંદર એળો પડેલી જીવડા, આમ કરે ને આમ કરે તો નીચે ખરે, એ પકડીને પાછા અંદર મૂકે. ખા બચ્ચા, ખા તેરે ખાને કઈ ચીજ, એ તો તેરે ખાને કઈ ચીજ હે, તું ખા ઉસકો, ઠીક. એવા મસ્તરા હોય છે. આત્માનું જ્ઞાન બીજી છે. અસ્થિથી વસ્તુના સ્વરૂપને, વસ્તુ સ્વરૂપના આનંદને ગ્રહીને ચેતનની ઉપેક્ષા થવી, દ્વિષ્ઠ હોય એમની પણ ઉપેક્ષા થવી, વિતરાગ ભાવ છે. એ આમ બે બાજુથી લેવાય છે. શરીરની ઉપેક્ષા કરીને સ્વરૂપને અવગાઢ ભાવના કરવું, અથવા સ્વરૂપની ભાવના અવગાઢ કરીને શરીરની ઉપેક્ષા કરવી, પરસ્પર અપેક્ષિત વાત છે. એ રીતે ચેતન સ્વરૂપ કરી ચેતન સ્વરૂપપણે ભાવવું, એટલે એમ કહે છે કે અનાદિની જે દેહાત્મ બુદ્ધિ છે એ દેહાત્મ બુદ્ધિ એમ જ રહે, અને ચેતનની ભાવના અથવા ચૈતન્ય ભાવવાનું થાય, ચૈતન્ય અનુભવવાનું થાય એવું બનવાનું, આનો ત્યાગ થાય, દેહાત્મ બુદ્ધિનો ત્યાગ થાય અને ચૈતન્યની અવગાઢ ભાવના થાય. બંને પરસ્પર વિરુદ્ધ પરિણામ એક સાથે રહેવાના નથી, કેમ કે રસ બંનેના વિરુદ્ધ રસ છે. ભાવવું એટલે ભાવવું, વ્યાખ્યાથી જોવું એના કરતા, જ્યાં જ્યાં પોતાની ભાવનામાં તીવ્ર ભાવ થતો હોય, પરપદાર્થને પણ એની ભાવના જ કરે છે ને, વારંવાર શરીરની સંયોગની તીવ્ર રસથી ભાવના કરે છે કે નહીં. ભાવના ભાવનામાં નથી પરિણમતો આ જીવ એવું તો કાંઈ નથી, તો એ ભાવનામાં પરિણમે છે એ પોતાના પરિણામને પકડીને એનું સ્વરૂપ ભાવનાનું સમજે કે અહીંયા તો માત્ર વિષય બદલાય છે, પરના બદલે સ્વ વિષય થાય છે ત્યારે સ્વરૂપની ભાવના છે, અને પર વિષયમાં પરની ભાવના છે. પણ ભાવના તો બંને જગ્યાએ સામાન્ય છે, એ રીતે ભાવના જોવી. શરીર વાસનાને ત્યાગીને પોતાનું સ્વરૂપ અવગાઢ કરી ચેતન સ્વરૂપ કરી ચેતન સ્વરૂપપણે ભાવવું આ કર્તવ્ય છે. આ પ્રકારે કાર્ય કરવું, આ વિધિએ કાર્ય કરવું એમ કહેવું છે. આ જીવે ઉજ્જળને વસ્તી માની છે. જે અચેતનમાં ચૈતન્યનું અસ્તિત્વ નથી, ચૈતન્યની વસ્તી નથી, ચૈતન્યનો વાસ નથી, ત્યાં એણે ચૈતન્યનો વાસ માન્યો છે. અથવા કોઈ પરસંયોગોમાં પોતે નથી, છતાં એને પરસંયોગોમાં હું પણ માનીને એને ભર્યું ભર્યું માન્યું છે કે આ બધું મને ઠીક છે, આટલો મારે સમાજ છે, આટલી મારે ઓળખાણ છે, આટલો મારે પરિવાર છે, આટલા મારા સંયોગો છે, ને આ બધું મારે છે, આ બધું મારે છે, એમાં પોતાનું છે પણ જાય છે, આ બધું છે એમાં પોતે નથી આવી જાય છે, અને પોતાના છે પણ આમાં એ બધું નથી એમ આવે છે. કયા કોના અસ્તિત્વને સ્વીકારવું એના ઉપર આખો આધાર છે. તો કહે છે કે જ્યાં પોતે નથી એવું બધું પોતાના અભાવરૂપ ઉજ્જળ છે એને વસ્તી માની છે, ત્યાં એને વસ્તી માની છે. આખી સૃષ્ટિ ત્યાં એને રચી છે. આ મારી દુનિયા અને આ દુનિયાનો હું રાજા, અને આ દુનિયામાં હું મારી દુનિયામાં મારી રીતે હું રહું છું ને રૂપ રહું એને પોતાની વસ્તી માની લીધી છે. ઉજ્જળને વસ્તી માની છે, અને ચેતન વસ્તી જેમાં અનંત ગુણ વાસ કરે છે. અનંત 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 એક ગુણ, કોઈ છેલ્લો ગુણ નથી એટલા અનંત ગુણ, એવી ચેતન વસ્તીને ઉજ્જળ માને છે. એ તો જાણે છે જ નહીં એમ ગણકારે. કેટલો અવગણે છે કે જાણે તો ચેતન છે જ નહીં. પોતાને અનંત દુઃખ થાય એવા રસ્તે જાય છે, એનો અર્થ કે પોતાના અનંત સુખના અસ્તિત્વને, અનંત સુખમય અસ્તિત્વને એ તિલતુષ માત્ર એક અંશે પણ એ સ્વીકારવા તૈયાર નથી, ત્યારે એ રસ્તો પકડે છે. ચેતન વસ્તીને ઉજ્જળ માને છે ભ્રમણાથી, એવી ભ્રમણા થાય છે, એવી ભૂલ મટાડી તારી ચેતના વસ્તી શાશ્વત છે ત્યાં વસે તો પોતાનું અનંત ગુણ નિધાન ન લૂંટાવે. નહીતર એના ગુણ નિધાનને લૂંટાવે છે, એના ગુણના નિધાનને એ લૂંટાવે છે, સુખને લૂંટાવે છે. એવી ભૂલ મટાડી તારી ચેતના વસ્તી શાશ્વત છે, અનાદિ અનંત છે, પોતે અવગણીને એની નાસ્તી માને તો પણ વસ્તુતાએ તો એની નાસ્તી થઈ શકે એવું નથી. ફક્ત પોતે દુઃખ પામે અને પોતે પરિભ્રમણ કરે, બાકી વસ્તુતાએ તો વસ્તુ મૂળમાંથી અનંત શક્તિ સંગ્રહની બેઠેલી વસ્તુ છે. એ કાંઈ એની મિથ્યા માન્યતાથી શક્તિનો નાશ થાય કે શક્તિને તોડીને વસ્તુનો નાશ થાય એવું તો બની શકવાનું નથી. ચેતના વસ્તી શાશ્વત છે ત્યાં વસે, ત્યાં હું છું એવો અનુભવ કરે, વસે એટલે છે એનો અનુભવ કરે, એટલું જ કામ છે. વસ્તુ બનાવવી છે કોઈ એવું નથી, વસ્તુ અનંત ગુણ સંપન્ન છે એનો અનુભવ કરવો છે. ચેતના વસ્તી શાશ્વત છે ત્યાં વસે તો પોતાનું અનંત ગુણ નિધાન ન લૂંટાવે, અને એમ ન કરે તો પોતાનું અનંત ગુણ નિધાન લૂંટાવે છે નામ છે. જોકે ગુણ નિધાન એવું છે કે લૂંટાય છે તો પણ એમાંથી ગુણ નિધાનમાંથી તો કાંઈ ઘટતું નથી. આ તો એક વસ્તુની જબરદસ્ત શક્તિ છે, મૂળ સ્વરૂપમાંથી કાંઈ ઘટતું નથી. એક અવસ્થા ભોગવવાનો વિષય છે, ભોગવતાનો ભાગ અવસ્થામાં છે, એટલે દુઃખને ભોગવે છે. દુઃખને ભોગવીને દુઃખી દુઃખી થાય છે. નારકીના દુઃખ હોય છે ને, એક સમયની અંદર પર્યાયાંતર થાય છે, એક કે બે સમયમાં પર્યાયાંતર થાય છે. અહીં તો હજી નિર્ણય કરવો પણ હજી બાકી હોય કે આ છે કે નથી, જીવે છે કે નથી જીવતો, માણસ આ જીવે છે કે નથી જીવતો એમ નથી હજી કરવાનું બાકી હોય. એ પહેલાં ત્યાં દુઃખ શરૂ થઈ ગયા હોય, બિલમાંથી જન્મે ત્યારે એટલી બધી વેદનાથી જન્મે કે ઉછળી ઉછળીને કેટલી વાર તો પડે તરફડિયા નાખીને. ત્યારે એને એમ થાય કે આ સપનું છે કે સાચું છે, છે શું આ, આ તે શું છે, કંઈ છે, આવું તો કાંઈ હતું નહીં. કારણ કે શૂન્ય પંચેન્દ્રિય છે એટલે વિચાર આવે છે કે પણ આ છે શું, આટલું બધું મોટો ફેર તો આવું કાંઈ હતું નહીં, એકદમ ક્યાં આવી ગયો હું, સાચે આવ્યો છું કે કાંઈ સપનું છે. કાંઈક જાગૃતિમાં આવવાનો વિચાર કરે છે ત્યાં એને અવધિ જ્ઞાન થાય છે. નારકીને અવધિ જ્ઞાનનો ઉપયોગ થાય છે. અવધિ જ્ઞાનની લબ્ધિ તો થઈ છે પણ ઉપયોગ થાય છે. એને ખ્યાલ આવે છે કે અરે ક્યાં હતો અને કેવા કેવા ઊંધા પરિણામ કર્યા, કેવા કેવા દુષ્ટ પરિણામ કર્યા કે જેને લઈને હું અત્યારે અહીંયા છું, એનો બરાબર ખ્યાલ આવે છે. પણ પછી કોઈ ઉપાય નથી. માથામાંથી માણ, માણમાંથી તીર છૂટી ગયા પછી તો કાંઈ તીર પાછું વળતું નથી. તીર હાથમાં છે ત્યાં સુધી છૂટે ના છૂટે બીજી વાત છે, છૂટી ગયા પછી કઈ હોય તો પછી તો એને ખ્યાલ આવે તો એ ખ્યાલ બધો નકામો છે. ત્યાં તો બધા ભેગા થઈ જાય મારવા, હજી વિચાર કરે ન કરે ત્યાં બધા ભેગા થઈ જાય એને મારવા માટે. અરે ભાઈ શું કરો છો એ કાંઈ સાંભળે નહીં, તો મારો મારો નવો આવ્યો આ નિશાળમાં નથી, નવા છોકરાને હેરાન કરતા. એને કાંઈ વૃત્તિ જ કુદરતી હોય છે લાડકી, કે નવો કોઈ આવ્યો તો કે મારો મારો માંડે છે મારો, એટલો મારે એનો કોઈ હિસાબ નહીં. એ ચિત્ર દેખાડે તો કોઈ જોઈ શકે નહીં, એની વેદના કોઈ વેદના સહન કરી શકે નહીં, એની વેદના એને કોઈ જોઈ શકે નહીં. આવી પરિસ્થિતિમાં એક સમયમાં ફેરફાર થાય છે. શું કર્યું કે ચેતનાને ન સ્વીકારી પોતાના પરમ પવિત્ર સ્વરૂપનો અનાદર કરી કરતા એ બધા પરિણામને એ બધા એના ફળની ઉત્પત્તિ જોવામાં આવે છે. એ અનંત ગુણ નિધાનને લૂંટાવે છે ત્યાં. ચેતન વસ્તુને ઉજ્જળ માને છે એવી ભૂલ મટાડી તારી ચેતના વસ્તી શાશ્વત છે ત્યાં વસે, અનંત શીતળતા છે ત્યાં, અનંત શાંતિ છે, અનંત શીતળતા છે, અનંત સુખ છે અને અનંત આનંદ ભરેલો છે ત્યાં વસે તો પોતાનું અનંત ગુણ નિધાન છે એના રાજમાં રાજ કરે, એ રાજને રાજે અને નેતર અનંત ગુણ નિધાનને લૂંટાવે. વિભાવ પરદેશ છે એમ કીધું છે, જ્યાં સ્વભાવ છે ત્યાં વિભાવ નથી ને વિભાવ છે ત્યાં સ્વભાવ નથી, બે જુદી જુદી જાત છે. દેશ પરદેશ જેવો આખો વિષય છે, સ્થાન જુદું છે. બહુ ભાવા એ વિષય કીધો છે. નિજ ધનનો ધની પરમ શાહ થાય જો ચેતના વસ્તીમાં વસે તો નિજ ધનનો ધણી થઈને પરમ શાહ થાય, એનો રાજ કરે, પરમ શાહ બાદશાહ થાય. જેમ બાદશાહને કોઈની પરાધીનતા નથી અને કોઈની પરાધીનતા હોય તો એને બાદશાહ કહેવાય, એને ખંડિયો કહેવાય, એને કંઈ બાદશાહ કહેવાય નહીં. એમ આ ચૈતન્ય રાજા જ્યારે પોતાના સ્વરૂપમાં નિવાસ કરે છે ત્યારે એને કોઈની પરાધીનતા ન, પોતાની સ્વાધીનતા આડે કોઈની પરાધીનતા એને હોતી થતી નથી. નિજ ધનનો ધણી પરમ શાહ થાય ત્યારે અનંત સુખ વ્યાપારમાં અવિનાશી નફો થાય. કેટલો નફો થાય કે અનંત સુખ એટલું ઉપજે કે ક્યારે પણ એનો નાશ થાય નહીં. વસ્તુનું સામર્થ્યનો અંદાજ એક મૂકવા જેવો છે. આમ તો અંદાજ આવે એવું નથી, પણ છતાં કેટલાક પ્રસંગો એવા છે કે વિભાવમાં જીવ ઊભો છે, જીવ સમ્યક થયું નથી, અનુભવ થયો નથી, તો પણ સન્મુખ થવાના પ્રસંગમાં અથવા અત્યંત રૂચિના સ્વરૂપની અત્યંત રૂચિના કાળમાં જો સંસ્કાર નાખે, પૂર્વ જિજ્ઞાસાના કાળમાં પરમ સતના શ્રવણમાં એને સંસ્કાર પડે રૂચિથી રૂચે ત્યાં, તો એના ફળમાં આગળ વધીને કેવળ જ્ઞાન લે. એ સંસ્કારને કોઈ ઘૂસાડી ન શકે. આત્મી નારકીય પાયમો ક્યાંથી? જ્યાં રૌરવ નરક છે, તમતમ પ્રભા પૃથ્વી છે, રૌરવ નરક છે, છેલ્લી હદની પ્રતિકૂળતાઓ એનું વર્ણન થઈ શકે એવું નથી. ત્યાં ક્યાંથી પાયમો? કે એ બધી ભીષણ વેદનાની વચ્ચે પણ સંસ્કારનું જોર, એ આત્માનું જોર છે, એ અનંત શક્તિનો કણિયો છે. શક્તિ કેટલી? તો મૂળ વસ્તુમાં શક્તિ કેટલી? એ સંસ્કારનું જોર હોય તો ત્યાં પામે. મૂળ વસ્તુમાં સામર્થ કેટલું એ વિચારવા જેવું. અવિનાશી નફો થાય એમ કહ્યું ને, જ્યારે પોતાના સ્વરૂપમાં બિરાજમાન થાય અને સ્વાનુભવ કરે ત્યારે અનંત સુખનો વ્યાપાર એટલે ઉપભોગ થાય, અનંત આનંદ પરમાનંદનો અનુભવ થાય, કે જે પરમાનંદ એને અવિનાશીપણે સદાય ને સદાય સમાધિપૂર્વક, પાછો કોઈ એમાં આકુલતા વ્યાકુલતા નહીં, પણ સમપરિણામથી સમાધિપૂર્વક અનંતકાળ પર્યંત એના ભોગવતામાં એ રહી શકે. આવો લાભ થાય, નફો થાય એટલે આવો લાભ થાય. કિંમત ન થાય એટલા માટે ન થઈ શકતી હોય તો વિસ્તાર કરી દેખાડે છે, અને આ ચીજની આ માર્ગની કિંમત ન આવતી હોય, આ ઉપાયની તને કિંમત ન આવતી હોય અને હજી ઊંધો ઊંધો ઉપાય થતો હોય તો આ કિંમત થાય એના માટે એનો ખોલીને ભેદ પાડીને કહેવામાં આવે છે. એનો ભેદ ખોલીને કહેવામાં આવે છે કે જો એક સંસ્કારમાં આટલી શક્તિ છે, એના અનુભવમાં આવે, એમાં એને કેવળ જ્ઞાનને પરમાનંદ આવે જ આવે, આવો અવિનાશી લાભ નફો થાય થાય ને થાય, એવી વસ્તુ ઉદાર છે. માણસ કે છે ઉદાર માણસ, કે ત્યાં કોઈ આવે તો પાછો ન જાય. રાજા હોય છે એવા ઉદાર, ત્યાં એવા પણ માણસો છે. મારા શ્રી આને આપવા જેવું નથી, આ તો આવો છે ને કેવો છે, એને આપશો ને કાઢી મૂકે, એને કાઢી મૂકો. તો એ મૂકે કે નહીં મારે આંગણે આવ્યો છે. શું કે? મારે ત્યાં આવ્યો છે એ ખાલી હાથે જશે એમ કહે છે કે સ્વરૂપ રાજાના ઘરે જે પરિણામ આવ્યું એની એની નજીક આવ્યો, એની સમીપ આવ્યો. હવે એ પૂરો લાભ લીધા વિના, અવિનાશી નફો કર્યા વિના પૂરું થશે નહીં. આવી વસ્તુ આવી ઉદાર છે. ઠીક, આવી ઉદારતા કેવા ભાવ કરે તો સતના સંસ્કાર આવે. એક તો જાણે અપૂર્વ જિજ્ઞાસાના કાળમાં એ સંભવિતતા છે, તીવ્ર રૂચિના કાળમાં એ સંભવિતતા છે, અને સમ્યક સન્મુખમાં તો અવશ્ય નિર્ણય થાય, ઓળખાણ થાય, ત્યારે તો નિયમબદ્ધપણે એને ત્યાં સંસ્કાર પડે જ પડે છે. એ નિયમબદ્ધ વાત છે, ઓલી તો ખબર પડે અને નહીં પડે. જિજ્ઞાસા અને રુચિના કાળમાં તો એવો ખ્યાલ ન પણ જાય, અથવા એ સંસ્કાર પડે છે એટલો એનો જ્ઞાનમાં એટલો એ વખતે ઉઘાડ નથી હોતો કે સંસ્કાર પડ્યા છે કે નથી પડ્યા એની ખબર પડે પોતાને, એ ન પણ પડે. પણ અહીંયા સમ્યક સન્મુખમાં તો એને સંસ્કારની ખબર પડે ને પડે જ, ન પડે એવું બને એ વિશે પરમાગમ સારમાં પણ આવ્યો છે, ગુરુદેવના વચનોમાં અને વચનામૃતમાં પણ. બોલ નંબર યાદ નથી પણ બંને જગ્યાએ એક જ સરખી વાત આવી છે, સમ્યક સન્મુખની વાત આવી છે, ત્યાં એક સરખી જ વાત આવી છે. જ્યારે ઓળખાણ થાય છે ત્યારે લક્ષ થઈ જાય છે સ્વરૂપનું. લક્ષ થાય છે, લક્ષ જીવને થયું છે, ઓળખાણ થઈ છે, લક્ષ થયું છે એને, એની ખાતરી શું, એનો પુરાવો શું, એ વિષય ઉપર અહીંયા બોલ છે. હું પૂર્ણાનંદનો નાથ નાયક પ્રભુ છું એમ નાયકના લક્ષે જીવ સાંભળે, એટલે સાંભળતા લક્ષ નાયકનું રહે. ન્યાય તર્ક ને યુક્તિ ઉપર લક્ષ ન રહે પણ નાયકનું લક્ષ રહે. તેને સાંભળતા પણ લક્ષ નાયકનું રહે છે. તેને ચિંતન કરતા ચિંતનમાં પણ હું પરિપૂર્ણ નાયક વસ્તુ છું એમ જોર રહે છે. લક્ષ ઉપરાંત થોડુંક જોર પણ રહે છે, કેમ કે અહીંયા પુરુષાર્થ શરૂ થયો સહજ. તે જીવને સમ્યક સન્મુખતા રહે છે. મંથનમાં પણ લક્ષ નાયકનું રહે છે. ઊંડું ચિંતન મંથન ચાલે છે ત્યારે પણ લક્ષ નાયકનું રહે છે. આ ચૈતન્ય ભાવ પરિપૂર્ણ વસ્તુ છે પોતે એમ એના જોરમાં રહે છે. તેને ભલે હજુ સમ્યક દર્શન ન થયું હોય, અહીંયા થયું હોય એની વાત નથી, ન થયું હોય અને જેટલું કારણ એટલે પુરુષાર્થ આપવું જોઈએ એટલું કારણ ન આપી શકે તો પણ જીવને સમ્યકની સન્મુખતા થાય છે. એ જીવને અંદર એવી લગ્ની લાગે કે હું જગતનો સાક્ષી છું, નાયક છું, એવા દ્રઢ સંસ્કાર અંદરમાં પડે અથવા ત્યાં પાડે કે જે સંસ્કાર કદી ફરે આગળ જઈને એના ફળમાં અનુભવમાં આવે, આવે ને આવે અહીંયા સંસ્કાર પડે છે. હા, હું નાયક છું, જગતનો સાક્ષી છું એમ સન્મુખતામાં એવા સંસ્કાર પડે કે એ સંસ્કાર ફરે નહીં. જેમ સમ્યક દર્શન થતા અપ્રતિહત ભાવ કયો છે તેમ સમ્યક સન્મુખતાના અહીંયા એવા દ્રઢ સંસ્કાર પડે કે એને સમ્યક દર્શન થયે જ છૂટકો અને એને કેવળ જ્ઞાન થયે જ છૂટકો. સંસ્કારનો વિષય કેવળ જ્ઞાનની સાથે અનુસંધાન ધરાવે એ વિષય રચનામૃતમાં એવી 359.